रोकाए जा माँ तो रोकाए जा पर माने ममताए शेख रथ सुधी कौशल्या जी ने दौरिया छे रथ निकट में आवी रथ ना पड़दा ने जा अधर करो रथ ने खाली जोयो छे कौशल्या जी प्रश्न करो सुमन शुराब नथी आवा सुमंत उत्तर आपी शक्या नथी मां कौशल्या जी माथा पछाड़वा लाग्या छे सुमन जी धीरे जापी छे आखिर अनेक लोको सुमन जी मां कौशल्या ने लई अवधपति ने पासे पहुंचा छे अवध पछी अवधपति जाने आज घवायेलो हाथी लांबो थई सूतो होई एम मां कौशल्या ना महल मां सूता छे प्रभु राघव नी राह जोईने सूता छे हमणा राम आवे हमणा राघव आवे सुमन जी जैन वंदना करे छे पिताजी आपनो सुमंत आपने वंदना करे छे अवधपति प्रश्न कर्यो छे सुमंत आराम क्या लखन ने जानकी क्या सुमन जी कह्यु छे पिताजी माफ करशो आपने आज्ञा थता मैं त्रणे ने रथ में बेसाड्या हाँ पछी रथ चलावता चलावता तमसा ना किनारा सुधी गयो हाँ पछी शुं थयुं सुमंत पिताजी बधाय ने सूता मूकीने प्रभु ने आज्ञा थता त्यांथी रथ ने मैं आगळ हंकार्यो रथ आगळ वधता वधता शेख सुंगवेर पुर सुधी पहोंच्यो हा सुमंत पछी शुं थयुं त्या रातवासो रोकाया बीजे दाड़े सवारना पहोरमां प्रभु राघव लखन जानकी गंगाना तट उपर गया छे प्रभुए वडलानो शीर मंगायो पिताजी जटा ने अंदर नाखी वनवासीने जटा ने प्रभुए बांधी छे नाव मां बेसीने प्रभु गंगा ने पार उतर्या छे सुमन पछी शुं थयुं माफ करजो पिताजी पछी शुं थयुं एने मने काई खबर नथी बोलता सुमन जी रड़ी पड्या छे अवधपति ना मोढ़ा मे शब्द निकला सुमंत मतलब राम लखन जान के कोई नहीं आया ना पिताजी कोई नहीं आया अन कोई नहीं आया शब्द सांभता अवधपति हा राम हा बेटे राघव हा बेटे राम बोलता बोलता मूर्छा खान धरती पर ढली पड़ा केटली कवारे जारे जागृत बन्या छे मां कौशल्या जी ने पोतानी पासे बोलाई ने कह्युं छे देवी आ दीवाल मां तमने कई देखाय ना पति देवी काई देखातो नथी देवी आ दीवाल मां तमने काई नथी देखातो ना काई नथी देखातो मने शाप आपता श्रवणा मात पिता आपने नथी देखाता ना पति देवी बिलपत राव बिकल बहु भाती भयो जुग सरिषि सिराति नराति वलखा मारता अवधपति ना मोढ़ा मां शब्द निकला छे तापस अंध साप सुधी आई कौशल्या ही सब कथा सुनाई देवी तमे कोई ने गुनेगार गणशो नहीं जे काई घटना घटे छे बस मैं करेलु कर्म एनी जार फल श्रुति छे आखी घटना की दी छे एक दाड़ो श्रवणना मात पिताए मने शाप आप्यो हतो अमारा निराधार ने आधार रूप लाकड़ी ने ए अयोध्या ना धणी ते झूटवी लीधी छे पुत्र विरह नी वेदना केटली होय तेनी तने अनुभूति थाय माटे जा मैं तने शाप आपी छे तारे आंगणे पर चार चार पुत्र होशे परंतु आज अमे पुत्र विरह मां तड़पी तड़पी जम देह छोड़े छे तू पण पुत्र विरह मां तड़पी तड़पी देह छोड़ी छे बोलता बोलता अवधपति कह्यु छे देवी हवे वा लोक मथ विदाई लउ छे बोलता अवधपति ना श्वासो रोकावा लाग्या छे अन कैलाश पति बोले भवानी राम राम कही राम कही राम राम कही राम तनु पर हरे रघुबर बिरह राव गये सुरधाम छवार राम 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 शब्द नु संबोधन करी अवधपति सदैव ने माटे आंख वेची लीधी छे कैलाश पति कहे छे भवानी सूर्य कुल नो अधिप सदैव ने माटे जाने बुझाई गयो छे अन अवधपति देह जारे छोड्यो छे मां कौशल्याजी ने ख्याल आवतानी साथे रड़ी पड़ा छे मां कौशल्याजी ने रड़ता जोतानी साथे सुमित्राजी प्रश्न कर्यो बहन शुं थयुं मां कौशल्याजी कह्युं छे बहन आज आपणे अभागले बनी गई आपणा हाथनो चुडलो भांगी गयो आपणा माथानो सिंदूर फुसाई गयो अवधपति आ लोकमांथी विदाय लीधी छे अवधपतिनी विदायना समाचार आखी अयोध्या नी अंदर ज्यारे प्रसर्या छे आखी अयोध्या जाणे रोककळ नी अंदर दुखना घेरा नाद नी अंदर गरकाव थई छे वशिष्ठ गुरु ने समाचार मानता गुरु वशिष्ठ जी पण दौड़ता दौड़ता आया छे પણ અયોધ્યાના દુઃખમાંથી બહાર કાઢવાની કોઈ હિંમત નથી. અયોધ્યાની શું સ્થિતિ આગળ સર્જાણી છે એનું વિધવિધ વર્ણન કૈલાસપતિ ભવાની દેવીને સંભળાયું છે, પરંતુ એ કથાને આપણે આવતીકાલે શ્રવણ કરશું. એ ગયેલી વ્યક્તિનો ખાડો યુગો સુધીનો પુરાય એ નમ જીવન છે. વર્ષો સુધી સમાજને યાદ કરતો રહે, એની યાદમાં હજારો લોકોના હૃદય ભીના થાય એ નમ જીવન છે. ભવાની જેને જીવન જીવતા આવડે છે એને જ મરતા આવડે છે, જેને જીવતા ન આવડે એને મરતા ન આવડે. મૃત્યુ સુધારવાને માટે જીવન સુધારવાની જરૂર છે. જેનું જીવન સુધરે એનું જ મૃત્યુ સુધરે. મૃત્યુ તો આખી જિંદગીનો હિસાબ છે. આખા જીવનનો સરવાળો કોઈ જે હોય તેનું નામ મૃત્યુ છે. આવે અંત સમો સુભક્ત જનને સંતોષ મીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુની કરે, પ્રીતિ દેહ સુગેહમાં નવ રહે નૃત્તિ પ્રભુમાં ઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે. એમનું મૃત્યુ ધન્યભાગી છે, એ વ્યક્તિ ધન્યભાગી છે જેના અંત સમય જ્યારે હોય ત્યારે ભગવાનને ભગવાનના સંતોને વિટળાઈને ઉભા હોય, મંગળ ગીતો ગવાતા હોય, મંગળ વાજા વાગતા હોય, આ પંચ ભૌતિક ખોખાને છોડી હંસલો પ્રભુને પામવા માટે થનગનતો હોય એ નમ જીવન છે. ભવાની સ્વાર્થી જગત તો પાછળ દોડતું રહે, પરંતુ મૃત્યુનો સંદેશ સાંભળતા મહાપુરુષની આંખ પણ ભીની થઈ જાય એના મૃત્યુ છે. કૈલાસપતિ કહે છે, ભવાની અવધપતિ આવું કંઈક જીવન જીવીને ગયા છે. ગુરુ વશિષ્ઠજીને જયારે સમાચાર મળ્યા છે, વશિષ્ઠજી દોડતા દોડતા આવ્યા છે. વશિષ્ઠજી આવીને જયારે જોયું છે, સૂર્યકુળનો સૂર્ય સદૈવને માટે અસ્તાચલ થઈ ગયો છે. આ ઘટના જોતા આત્માની અંદર રમણ કરનારા ભગવાનના ગુરુની આંખ પણ ભીની થઈ જાય. એક સંસારીના મોતની પાછળ આજ વૈરાગી રડી પડ્યા છે. સંસારીનું મૃત્યુ સાંભળી વૈરાગીની આંખોમાં આંસુ આવે એ કેટલું અદ્ભુત અને દિવ્ય જીવન અવધપતિ જીવી ગયા છે. ગુરુ વશિષ્ઠજીની આંખમાં જે આંસુ ભરાણા, રાખો સમાજ ધા પોકારી રડી પડ્યો છે. ત્રણે રાણીઓ જાણે માથા પછાડી પછાડી રડવા માંડી છે. ગુરુ વશિષ્ઠજીના મનમાં એમ થયું છે, રખે ન કોઈ અવધના વિરહમાં પ્રાણ ન છોડી દે. સ્વયં ધીરજ ધારણ કરી છે. ગુરુ વશિષ્ઠજી બધાને સમજાવવા લાગ્યા છે, રડો નહીં, રડવાનું તો એની પાછળ હોય જે જિંદગીને બરબાદ કરીને લોકમાંથી વિદાય લેતું હોય. અવધપતિ તો સ્વયં જીવન જીવી ગયા છે, બીજાને જીવન જીવવાનો પાઠ ભણાવી ગયા છે. જીવન કેવું હોવું જોઈએ અવધપતિ શીખડાવી ગયા છે, માટે રડો નહીં. અને સાંભળો, પ્રભુ રાઘવ ના પ્રેમમાં બચ જુમતા રહ્યા. આના લોક માંથી વિદાય લીધી તો પણ એ રામના વિરહમાં જ આ લોક માંથી વિદાય લીધી છે. નતરા જગત માંથી વિદાય લેવાના વિધવિધ કારણ હોય. માણસ કા તો વૃદ્ધ થાય અને આ દુનિયામાંથી વિદાય લે, કોઈને એટેક આવી જાય આ દુનિયામાંથી વિદાય લે, કોઈને હેમરેજ થઈ જાય આ દુનિયામાંથી વિદાય લે, કોઈને એક્સિડન્ટ થઈ જાય આ લોકમાંથી વિદાય લે, કોઈ કોઈનું ખૂન કરી નાખે આ દુનિયામાંથી વિદાય લે. હે અયોધ્યાવાસીઓ, આજ સુધીમાં કદી ઘટના ન ઘટી હોય એવી અવધપતિના જીવનમાં ઘટના ઘટી છે. પ્રભુ વિરહમાં એણે દેહ છોડ્યો છે. માટે કહું છું, જીવન મરણ ફલ દશરથ પાવા. જીવન કેમ જીવવું જોઈએ, કોને માટે મરવું જોઈએ ને કેવી રીતે મરવું જોઈએ તો અવધપતિ શીખડાવીને ગયા છે. બ્રહ્માંડો ની અંદર આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી અવધપતિનો યશ ગવાતો રહેશે. માટે રડો નહીં, બધાની ધીરજ આપી છે. અયોધ્યા આખી દુઃખના સાગરમાં જાણે ડૂબી ગઈ છે. અચિંતા આવેલા દુઃખને સહવાને માટે આજ અયોધ્યાવાસીઓ શક્તિમાન રહ્યા નથી. મહાપ્રયાસે બધાને ધીરજ અપાવી છે. અવધપતિના શરીરને તેલના કૂપની અંદર રાખવામાં આવ્યો છે. બંને પુત્રો મોસાળ જે ગયેલા છે ભરત શત્રુઘ્ન, એને તેડવાને માટે એક પત્ર દ્વારા દૂતોને મોકલ્યા છે. પણ દૂતોને ખાસ ભલામણ કરી છે, જોજો અવધપતિની વિદાય, પ્રભુ રામનું વનગમન, આ બેમાંથી એક વાત તમે ત્યાં કહેશો નહીં. આ બે વાતના સમાચાર જો અમને મળી જશે ને તો અહીંયા એને પહોંચાડવા કઠિન પડશે. ખૂબ ખૂબ ભલામણ કરી ગુરુ વશિષ્ઠજીએ પત્ર લખ્યો છે, દૂતોને મોકલ્યા છે. આ બાજુ ભવાની કેરાત દેશમાં રહેલા ભરત અને શત્રુઘ્નને ભયંકર ભયંકર અપશુકનો થાય છે, ભયંકર ભયંકર સ્વપ્નાઓ આવે છે. જાગી કેરતના અધિપતિને કહે છે, પિતાશ્રી અમને તો આવા ભયંકર ભયંકર સ્વપ્નાઓ આવે છે. અને નિવારણ માટે વિવિધ પ્રકારના ઉપાયો કર્યા છે, યજ્ઞો આદિ કર્યા છે. ભરતજીનું હૃદય હવે અયોધ્યા બાજુ ખેંચાણું છે. હૃદય જાણે એમ કહી રહ્યું છે, ભરત તમે જલ્દી અયોધ્યા પહોંચો. અયોધ્યા જવા માટે મન હવે બસ આતુર બન્યું છે. અને એ જ વખતે બરાબર અયોધ્યાથી મોકલેલો દૂતો કેરાત પ્રદેશની અંદર આવ્યા છે. ભરતજીને વારંવાર વંદના કરી દૂતોએ ભરતજીના હાથમાં પત્ર મૂક્યો છે. ભરતજીએ પત્ર ખોલ્યો, પત્રમાં વિગત લખેલી છે. ભાઈ ભરત શત્રુઘ્ન, આપ ચિરંજીવી હો. જત જણાવવાનું કે આ પત્ર મળે એટલે વિલંબ કર્યા વિના તુરંત આપ અયોધ્યા પહોંચો. લિખામી ગુરુ વશિષ્ઠજી. પત્ર વાંચતા વાંચતા જ્યાં લિખિતન વાંચ્યું છે, ભરત શત્રુઘ્ન બંને પોક મૂકી છે, પોક મૂકી છે. દૂતોએ કહ્યું છે, આમાં કાંઈ રડવાનું કારણ નથી, આપ શા માટે રડો છો? ભરત શત્રુઘ્નના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે, તમને આ પત્રમાં કાંઈ નથી દેખાતું, પણ મને એમાં બધું જ દેખાય છે. મારું હૃદય એમ કહે છે, કદાચ હવે અમને પિતા અવધપતિ અને રાઘવના દર્શનની હોય, ને તો લિખામી ગુરુ વશિષ્ઠજી ન હોય, લિખામી અવધપતિ હોય, ખરગુનાથ હોય. પ્રેમની ભક્તજનો તાકાત એટલી છે, પ્રેમની આંખની તીવ્રતા એટલી છે, પ્રેમ હૃદયને વાંચી લે છે, પ્રેમ પરિસ્થિતિને પામી જાય છે, અને પરિસ્થિતિને પામી જાય એનું નામ જ પ્રેમ કહેવાય છે. જેવી ઘટના રામાયણમાં ઘટે એવી જ ઘટના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘટી. ભગવાન સ્વામિનારાયણને આ લોકમાંથી વિદાય થવું હોય, પણ ખબર છે કે બ્રહ્મ મુનિ બ્રહ્માનંદ સમય જ્યાં સુધી મારી પાસે હશે મને જવા નહીં દે. બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢના મંદિરનું અધૂરું કામ પૂરું કરવાને બહાને જુનાગઢ મોકલીને પાછળથી ભગવાન સ્વામિનારાયણ વિદાય લીધી છે. બ્રહ્માનંદ સ્વામીને તેડવા માટે ગોપાળાનંદ સ્વામી ભગુજી આદિકને મોકલ્યા છે. પત્ર લઈને ભગુજી જયારે જુનાગઢ પ્રાંતની અંદર પધાર્યા, બ્રહ્માનંદ સ્વામીને પત્ર આપ્યો. સ્વામી પત્ર ખોલ્યો, પત્રમાં લખ્યું છે, બ્રહ્મ મુનિને અમારા ઘણા હેત પૂર્વક જય સ્વામિનારાયણ. જત જણાવનું કે આ પત્ર મળે, બ્રહ્મ મુનિ આપ તુરંત ગઢપુર પહોંચો, ગઢડા પહોંચો. લિખિતાન ગોપાળાનંદ સ્વામી. અન બ્રહ્માનંદ સ્વામી પોક મૂકી હતી. ભગુજી સમજાવ્યા હતા, સ્વામી શા માટે રડો છો? આ પત્રમાં કાંઈ નથી લખ્યું. ભગુજી આ પત્રમાં તમને કાંઈ નથી દેખાતું, પણ મને બધું જ દેખાય છે. મારો માલિક મને છોડીને જતો રહ્યો છે, ને તો લિખામી ગોપાળાનંદ સ્વામી ન હોય, લિખામી સહજાનંદ સ્વામી હોય. પરિસ્થિતિને પામી જાય એમ પ્રેમ કહેવાય છે. ભાગવતજી પણ અજોડ કથા લખાણી. ભગવાન કૃષ્ણને તેડવા માટે અક્રૂરજી જયારે ગયા છે, અક્રૂરજી જયારે કૃષ્ણ અને બળદેવ બંનેને રથમાં બેસાડ્યા છે, ગોપીઓ આડી થઈ છે. અક્રૂર અમારા કૃષ્ણને તેડતું ન જા, તું ન જા. અક્રૂરજીએ કહ્યું છે, પણ હું તો ખાલી એને દર્શન કરાવવા માટે લઈ જાઉં છું. અને એ વખતે ગોપીઓના મોઢામાંથી શબ્દ નીકળ્યા, અક્રૂર તું ભરે બોલતો અમે દર્શન કરાવવા માટે લઈ જાય છે, પરંતુ અમારું હૃદય એમ કહે છે અત્યારે તું અમારા માટે ક્રૂર બન્યો છો, તમારે કૃષ્ણને એકવાર મથુરા લઈ જાય, પછી અમારો કૃષ્ણ અમને ફરીને પાછો મળશે નહીં, અમારો લાલો એના ફરીને અમને દર્શન નહીં થાય, અમારું હૃદય કહે છે. પ્રેમની પરિભાષા કંઈક અજોડ હોય છે. કૈલાસપતિ કહે છે, ભવાની ભરજી લડી પડ્યા છે, દૂતોને વિધ વિધ પ્રકારે સંદેશો પૂછ્યો છે, પણ કોઈ ભોગે દૂતોએ ખુલાસો કર્યો નથી. ભરજી હૃદય ધડકી રહ્યું છે, ધડકતે હૃદય ભરજી અયોધ્યાની અંદર પ્રયાસ આવવાનો કર્યો છે. ભરજીનો રથ અયોધ્યાની અંદર પ્રવેશ કર્યો છે. ભરજીએ મનમાં વિચાર કર્યો, પિતાશ્રી મહદઅંશે માં કૌશલ્યના મહેલે જ હોય છે, લાવ માં કઈ કઈ ના મહેલે હોય છે, માટે લાવ પેલા હું માં કઈ કઈ ને મળી લો. એમ ત્યાં પિતાશ્રી હશે એટલે ત્યાં મેળાપ થઈ જશે, નિર્ધાર કરી. અને ભરતજીએ કઈ કઈ ના મહેલ બાજુ રથને જયારે હંકાર્યો છે, સારથીને કહ્યું છે કે રથ માં કઈ કઈ ના મહેલે પહોંચાડો. રથે અયોધ્યા ની અંદર પ્રવેશ કર્યો. ભરતજીને આજે અયોધ્યા આખી ભેકાર ભાષી છે. અયોધ્યા જાણે ભરતજીને કહી રહી હતી, ભરત પાછા વળી જાઓ, બાપ પાછા વળી જાઓ, આજે અયોધ્યા તમને આનંદ નહીં અપાવે, અયોધ્યા તમને રડાવશે, માટે પાછા વળો. તેમ છતાંય ભરતજી રથને આગળ હંકારી રહ્યા છે. અનેક નરનારીઓ સામેથી આવતી હોય પણ ભરતને જોતાની સાથે પાછી વળી જાય છે. ભરતજીની સામે કોઈ માથું ઉંચકતું નથી. ભરતજીના મનમાં વિચાર થાય છે, આજે આમ કેમ? જ્યારે જ્યારે હું કેરાત દેશમાંથી પાછો આવું છું, અયોધ્યા મોસાળમાંથી જ્યારે આવું છું પાછો, એ વખતે મારું ભવ્ય સ્વાગત થાય, સામયું થાય, લોકો આનંદ ઉલ્લાસ મનાવતા હોય, ને બદલે આજ મને જોઈ જોઈ લોકો પાછા વળી જાય છે, એનું કારણ શું હશે? ખેરમાં કઈ કઈની પાસે પહોંચી જાઓ જલ્દી, માને પૂછું એમ. આપ નિર્ધાર કરી ભરજ સીધા કઈ કઈના મહેલ સુધી પહોંચ્યા છે. કઈ કઈને જયારે સમાચાર મળ્યા ભરત આવી રહ્યો છે, કઈ કઈ વિધવિધ પ્રકારના આભૂષણો સજી, આ એક બાજુ પોતાના પ્રિયતમ એનું શબ પડેલું છે, અને બીજી બાજુ આજ કઈ કઈ વિધવિધ પ્રકારના આભૂષણો સજ્યા છે. ભરતજીનું સ્વાગત કરવા માટે સોળોપચાર લઈ કઈ કઈ સામે આવ્યા છે. ભરતજીએ જયારે ચરણોમાં વંદના કરી છે, કઈ કઈ ભરતના કપાળમાં ચાંદલો કર્યો છે. આજ બધાના હૃદયમાં દુઃખ છે, પણ કઈ કઈ એક બસ આનંદિત છે. ભરતજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, માં બધા કુશળ છે ને? હા બેટા, પિયરમાં બધા કુશળ છે. હા માં, ત્યાં તો કુશળ જ છે, અહીંયા કેમ છે?
કહો કહઈ તાત કહા સે બે માતા, કહો કહઈ તાત કહા સત માતા, કહો કહઈ તાત કહા સે બે માતા, કહો
ઉત્તર આપવા તૈયાર થઈ છે.
તૈ બાત ને સકલ સવારી,
તાત બાત મે સકલ સવારી,
તાય તૈ બાત મે સકલ સવારી,
તાત બાત મે સકલ સવારી,
ભય મંથરા સહાય જો બિચારે સુરપતિ સુર પૈગધારે
ભૂપતિ સુરપતિ પુર પગુદારે
ભૂપતિ સુરપતિ પુર પૈગધારે
ભૂપતિ સુરપતિ પુર પગુદારે
કઈ કઈ કહેવા લાગે છે ભરત બેટા કામ બધું બગડી જવાનું તાત બા તમે સકલ સવારી ભાઈ મંથરા સહાય બિચારી બધું જ કામ બગડી જવાનું તું પણ મેં મહા દાખડે કરીને કામ બધું સુધારી લીધું છે જોકે એમાં મંથરાએ મને બહુ સપોર્ટ કર્યો છે બહુ સાથ આપ્યો છે પણ વચ્ચે વિધાતાને વાત ન ગમી થોડુંક કામ બગડ્યું કછુક કાજ બીધી બીચે બિગાડવું વિધાતાએ થોડુંક કામ બગાડ્યું છે બેટા સાંભળ ભૂપતિ સુરપતિ પૂર પગધારવું બસ એક તારા પિતાશ્રી સ્વર્ગે સીધાવા છે અને પિતાશ્રી સ્વર્ગે સીધાવા છે શબ્દ સાંભળતા સુનત ભરતુ ભયે બિબસ બિષાદા ભરજે એકદમ દુઃખમાં ડૂબી ગયા છે માં કઈ કઈ ના વચનો સાંભળતાની સાથે કેસરી સિંહની ત્રાડ સાંભળતા જેમ હાથી કાંપતો હોય એમ જાણે ભરજી કાંપવા લાગ્યા છે બરજીની આંખો માંથી આસળોની ધારાઓ વહે છે પિતાની વિદાય ભરતજી સહન ન કરી શક્યા હૃદય આખું કાંપવા લાગ્યું છે આંખો માંથી આસળોની ધારાઓ થવા લાગી છે આ સ્થિતિ કઈ કઈ ને પ્રશ્ન ઉઠાયો
તુમારે कहते करे काए
કૈલાસપતિ કે ભવાની બરજીની ધીરજ જ્યારે ખલાસ થઈ ગઈ છે. માં કઈ કઈને પ્રશ્ન કર્યો છે, માં જલ્દી બતાય, કહ પે તું મરણ હે તું મહતારી. પિતાજીના અવસરનું કારણ શું? એકાએક પિતાજી સ્વર્ગવાસી કેમ થયા? પણ ભરતજીના શબ્દ સાંભળતા જાણે ઘાની અંદર ઝેર પૂરતી હોય એમ કઈ કઈ કહેવા લાગે છે. ભરત હી બિસરી ઉપી તું મરણ સુનત રામ બન જાઓ. કઈ કઈ કહ્યું છે, બેટા તારા પિતાજી સ્વર્ગવાસી થયામાં મોટું તો કોઈ કારણ નથી, કારણ બસ એટલું જ છે એમણે સંકલ્પ કર્યો હતો કે રામને રાજગાદી સોંપવી છે અને બદલે મેં તારા માટે રાજગાદી માગી અને રામના માટે વનવાસ માગ્યો. અને રામ વનમાં ગયા, દુઃખે સહન ન કરી શક્યા, જેને કારણે નો દેહ પડી ગયો. અને પ્રભુ રાઘવ વનમાં સીધા આવ્યા છે. આ શબ્દ તો ભરતથી સાંભળ્યા ન ગયા. ભરતથી બિસર્યું પિતુ મારાના, જાણે ભરતજીને પિતાનું મૃત્યુ વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું, સુનત રામ બન ગયું. રાઘવ વનમાં ગયા છે શબ્દ સાંભળતા પિતાજીના અવસાનનું દુઃખ જાણે ભૂલાઈ ગયું છે. ભરતજી થોડી વાર તો કશું બોલી ન શક્યા. ભરતજીનું હૃદય આખું ખીન બન્યું છે. સુને સુહી સહમેવ રાજકુમાર પાકે છત જનું લાગ અંગારું. પાકેલ ગુમડા પર કોઈ દેવતા મૂકે જે વેદના થાય, એ વેદના આજ ભરતજી હૃદયમાં થવા લાગી છે. ભરતજી કહે છે ઘરે કઈ કઈ બરજીન ધીરજ જ્યારે ખલાસ થઈ છે. ધીરજ ધરી ભરી લેહું સાછા, પાપીની સબહી ભાતિ કુલ નાસા. હે કઈ કઈ તું શા માટે ભૂમંડળ ઉપર આવી, આખા કુળના વિનાશનું તું કારણ બને છો. જબ તે કુમતી કુમતી જીવ થહું, જ્યારે આવી કુબુદ્ધિ તને જાગ્રત બની, કઈ કઈ ખંડ ખંડ હોય હૃદય ન ગયો, ત્યારે તારા હૃદયના ટુકડા કેમ ન થઈ ગયા? તે જ્યારે મારા માટે રાજગાદી માગી, રામને માટે વનવાસ માગ્યો, ત્યારે તારા હૃદયના ટુકડા થઈ ગયા હતો, કઈ કઈ સારું હતું. બર માગત મન ભય નહીં પીરા, ગરી ન જીહ મુહ પરેવું ન કીરા. તારા મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા કેમ? આના કરતા તારા મોઢામાં કીડા કેમ ન પડ્યા? ભરતજી આજ દુઃખ અને વેદના અંદર ઊંડા ગરકાવ થઈ ગયા છે. ભરતજીના મુખમાંથી વારંવાર શબ્દો નીકળી રહ્યા છે. ભરતજીને દુઃખ જે હૃદયમાં માતું નથી. દુઃખી બનેલા ભરતજી કઈ કઈની સામે જાણે મીટ માંડ્યા વિના જોઈ રહ્યા છે. તે શું કર્યું છે? કઈ કઈ તને આવી કુબુદ્ધિ કેમ જાગી? એમ કઈ કઈ તારા માટે હું શબ્દ શું પ્રયોગ કરું? કઈ કઈની સામે પ્રભુ રાઘવ એને દેખાવા લાગ્યા છે. આ રાઘવનો વિરહનો દુઃખ જાણે ભરતથી સહન નથી થતું. ધા પુકાઈને રડી પડ્યા છે. હે રાઘવ, હે ભૈયા, મને માફ કરજો, મને માફ કરજો.
હે અતિ અહિત રામો તે
કઈ કઈ તું તારા મોઢામાંથી આ શબ્દ કેમ નીકળ્યા? કઈ કઈ આજ સુધી તારો મારો સંબંધ માં દીકરાનો હતો, પણ આજથી સંબંધ બધો ખલાસ થયો છે. આજથી જિંદગીમાં હું તને માં નહીં કહું, તો મને જિંદગીમાં દીકરો કહીશ નહીં. હવે જલ્દી તું ઊભી થા, મારી નજરથી આ દૂર થા, હવે હું તને જોઈ નથી શકતો. અને એ જ વખતે બરાબર તેહી અવસર કુબરી તહા આઈ, બસન વિભૂષણ બિબિત બનાઈ. એ જ વખતે કુબડી મંથરા ત્યાં હાજર થઈ છે, વિધવિધ પ્રકારના આભૂષણો ધારણ કરેલા છે. મનમાં એમ છે ભરત સમાચાર સાંભળશે, મને મોજ મળશે. અને આવા હેતુસર ત્યાં મંથરા દોડતી દોડતી આવી છે. અને દોડતી આવેલી મંથરાને જોતાની સાથે શત્રુઘ્નને ભયંકર ક્રોધ ઉપજ્યો છે. લખન અને શત્રુઘ્નની પ્રકૃતિ સરખી હતી, પ્રભુ રાઘવ અને ભરતજીની પ્રકૃતિ સરખી હતી. બંનેની હતી દયાળુ પ્રકૃતિ, શાંત હતી. જ્યારે લખન અને શત્રુઘ્ન બંનેની પ્રકૃતિ હતી કડક હતી. દોટ મૂકી છે શત્રુઘ્ન સામે, અધમ પાપી નરાધમ, મારા કુલનું નિકંદ કાઢનારી તું જ છો. તારે લઈને આજ રઘુવંશ આખો સાફ થઈ ગયો, તારે લઈને આ સૂર્યવંશી સૂર્ય બુઝાઈ ગયો, તારે લઈને આજ મારા પ્રભુ રાઘવને દર દર ભટકવાનો વારો આવ્યો. અધમ પાપણી, આ તને માર્યા વિના ન છોડું. બોલતા શત્રુઘ્ન દોડતા નજીક ગયા છે અને ચોટલો પકડ્યો છે, જોરથી પૃથ્વી સાથે પછાડે છે. મંથરાના મોઢામાંથી લોહીની ધારા વહેવા માંડી. મંથરા પુકાર કરવા લાગી, મુજે છોડ દીજે, મુજે છોડ દીજે. મંથરાના શબ્દ સાંભળતા દયાળુ પરત દોડતા દોડતા ગયા છે. શત્રુઘ્નના હાથમાંથી મંથરાને છોડાવી છે અને કહ્યું છે, શત્રુઘ્ન અને છોડ, આ પાપણનો સ્પર્શ કરીએ તોય પાપ લાગે, આનો સ્પર્શ પણ ન કરાય. ચાલ જલ્દી માં કૌશલ્યાની પાસે આપણે પહોંચી જઈએ, માં કૌશલ્ય આપણી રાહ જોતી હશે. દોડતા દોડતા ભરત અને શત્રુઘ્ન બંનેમાં કૌશલ્યની પાસે આવ્યા છે. આવીને જોયું, પ્રભુ વિરહમાં માં જાણે ફીકી થઈ ગઈ છે, શરીર દુબળું પડી ગયું છે, જૂના મેલા ડાગ વસ્ત્રો પહેરેલા છે, આંખોમાંથી આંસડાની ધારાઓ થઈ રહી છે. ભરતજીને આવેલા જોયા છે, માં કૌશલ્ય ઊભી થઈ છે. ઊભી થયેલી માં કૌશલ્યાએ ભરતજીને પ્રેમથી પોતાની પાસે ગોદમાં બેસાડ્યા છે. ધન્ય હોજો માં કૌશલ્યાને, એને હૃદયની વિશાળતા તો તમે જો, જેની માતાએ પોતાનું સર્વસ્વ નાશ કરી નાખ્યો છે, એનો પુત્ર પોતાની પાસે આવે અને પ્રેમથી એને ભેટીને પોતાની ગોદમાં બેસાડે. અને આવું જેનું વિશાળ હૃદય હોય એની ઘેરે જ પ્રભુ રાઘવ પ્રગટ થાય ને, એની ગોદમાં જ પ્રભુ નવ નવ માસ સુધી ખેલવા માટે પધારે.
તહી દેખી માં તું ઉઠી ધાઈ, ભરત હી દેખી માં તું ઉઠી ધાઈ, ભરત હી દેખી માં તું ઉઠી ધાઈ, ભરત હી દેખી માં તું ઉઠી ધાઈ, મૂરછિત
ભરત અને શત્રુઘ્ન બંને આવતા જોયા છે. માં કૌશલ્ય દોટ મૂકી, પણ દુર્બળ દેહ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યા છે. ભરત શત્રુઘ્ન બંને દોડ્યા છે, એકદમ માને ઉછળ્યા છે, માં શુદ્ધિમાં આવી છે. ભરતને જોતા છાતી છાપ્યા છે, શત્રુઘ્નને છાતી છાપ્યા છે, પોતાની ગોદમાં ભરતને બેસાડ્યા છે. ભરતની આંખોમાં આંસુ માતા નથી. ભરતજી કે માં આ બધું શું થઈ ગયું? હે માં, દર્શન કરાયો. હે માં, કહશી રામ લખન દો ભાઈ. રામ ક્યાં, લખન ક્યાં, જાનકી ક્યાં? બોલતા બોલતા ભરતજી રડી પડ્યા છે. માં, માં કૌશલ્યા, આ ભૂમંડળ પર કઈ કઈ શા માટે આવ્યો છે? કઈ કઈ કદાચ આવી, પણ મેં આ પૃથ્વી પર શા માટે જન્મ ધારણ કર્યો છે? માં, હું પૃથ્વી પર જન્મ આવ્યો હોત તો તારી આ સ્થિતિ ન થઈ હોત. માં, હું કુલનું કલંક છું. આ કુલનું નિકંદન કાઢનારો માં, આ પૃથ્વી પર હું જન્મ નહોત તો બહુ સારું હતું. મને દશરથના પુત્ર તરીકે, રામના ભાઈ તરીકે જન્મ લેવાનો અધિકાર નહોતો. ખબર નહીં વિધાતાએ શું ભૂલ કરી, મને અવધપતિનો દીકરો બનાવ્યો, રામનો ભાઈ બનાવ્યો. બોલતા જ્યારે ભરતજી ધા પોકાઈને રડી પડ્યા છે, માં કૌશલ્યાજીએ ભરતજીના મસ્તક પર હાથ કર્યો છે. બેટા, એવું નહીં બોલીશ, એવું નહીં બોલીશ. ફરી વાર માએ ભરતજીને છાતી છાપ્યા છે, ભરતજીના આંખોના આંસુ લૂછ્યા છે. અને કૌશલ્યા ભરતજીને સમજાવવા પ્રયાસ કરે છે. બેટા, આમાં કોઈનો વાંક નથી, ભાવિ વર્ષ એનું કામ કરે છે. આમાં તું કઈ કઈને પણ ગુનેગાર નહીં બનાવીશ. માં કૌશલ્યાજી ધીરજ આપી રહ્યા છે, પણ આજ ભરતજીને શબ્દો પણ જાણે શાંતિ આપતા નથી. ભરતજીનું હૃદય અતિશય જ્યારે વિહવળ બન્યું છે, દુઃખ જ્યારે હૃદયમાં સમાણું નહીં, માં કૌશલ્યાજીનો જમણા પગનો અંગૂઠો પકડ્યો છે અને કહ્યું છે, માં, હું તારા સોગંદ ખાઈને કહું છું, અમે જે કાંઈ ઘટના ઘટી એમાં હું કાંઈ નથી જાણતો. માં, હું નિર્દોષ છું, નિર્દોષ છું. અને સાંભળ, માં, આમાં કોઈ પણ જગ્યાએ મારો જો હાથ હોય તો પૃથ્વી પર એલી તમામ ગાયોને કોઈ કતલ કરી નાખે, અને એને જે પાપ લાગે ને પાપ મને લાગે. માં, હજારો ગાયોની ગૌશાળા હોય અને એને અચિંતા કોઈ આગ મૂકે અને તમામ ગાયો ભડથું થઈ જાય, અને એનું જે પાપ લાગે, માં, પાપ મને લાગે, આમાં જે કાંઈ હું જાણતો હોઉં તો. ગર્ભવતી નારીની પાછળ ચોર લોકો પડ્યા હોય, બચવા માટે ભાગમ ભાગ કરતી હોય, અને કોઈની ઘેરે જઈને આશરો લઈ, અને જેનો આશરો લીધો છે એ જેના પેટમાં કટાર ભોકી દઈ, અને નારી અને સંતાન બંનેની કતલ કરે, ને જે પાપ લાગે એ પાપ માં મને લાગે, આમાં જો કાંઈ હું જાણતો હોત, માં, હું નિર્દોષ છું, નિર્દોષ છું. બોલતા બોલતા ભરેજી જ્યારે માં કૌશલ્યાજીના પગમાં પડ્યા છે, માં કૌશલ્યાજી ફરીને ભરતને ઉઠાવ્યા છે, પોતાની છાતીએ છાપ્યા છે, છાતીએ છાપીને કહ્યું છે, બેટા બેટા શાંત થા, બેટા શાંત થા, મત તું હારી યદુ તો જગ કહી. બેટા, આજ હું રામની માતા અવધપતિની નારી અને તારી માને નાતે બોલું છું. બેટા, સ્વપ્નમાં પણ કોઈ તને દોષરૂપ નહીં ગણે, ગુનેગાર નહીં ગણે. અને સાંભળ, સ્વપ્નમાં પણ આ જે ઘટના ઘટી છે એમાં તને કોઈ ગુનેગાર ગણશે તો ફરી વાર ભૂમંડળ ઉપર જન્મને ધારણ નહીં કરે. બેટા, તું નિર્દોષ છો, નિર્દોષ છો. બોલતા ભરતજીને પોતાની છાતી છાપ્યા છે. कैलाश पति के भवानी आखो वातावरण बिहामण बनो है करुण दानो जाने साक्षात अया वरसाद थई रह्यो छे। करुणता स्वयं मूर्तिमान स्वरूप धारण करने पहुंची गई है। अखेरे ज वक्ते गुरु वशिष्ठ जी नुं पण आगमन थयुं छे। गुरु वशिष्ठ जी भरत ने समझाया छे, बाप भरत शांत थाओ शांत थाओ। गुरु वशिष्ठ जी ना चरणारविंद नी अंदर मस्तक झुकाईने भरत जी कह्युं छे, पण गुरुदेव हूँ तो क्यां दुखी छु, दुखी तो अयोध्या छे, दुखी तो मारी माँ कौशल्या छे, मारी माँ सुमित्रा छे। गुरुजी दुखी तो आप छो, ऊपर थे आप दुख नथी जणाता, पण आपना हृदय ने वाची शको छो। गुरुदेव आपनो हृदय आज वलवली रह्यो छे, मने ऊपर थे आप धीरज ना शब्दों कहो छो, अने गुरुदेव आ बधा दुख नु कारण आपनी सामे उभेलो हूँ मूर्तिमंत भरत छु। मारे लई अयोध्या नी मां कौशल्या सुमित्रा ने आपने आ पोजिशन थई छे, मारे लईने ज आज प्रभु राघव ने लखन ने मारी मां जानकी ने दर दर भटकवानो वारो आयो छे। अति जर रड़वा मांड्या छे वशिष्ठ जी, महाप्रिया छे भरत जी ने पण धीरज आपी छे, बाप भरत तू तारी जात ने आटली हीन नहीं समझ, तू तो बहु महान छो। भरत तने राम जेटला वाला छे ना करता है कोटी गणो तू राम ने वालो छो। हवे पिता नो पांच भौतिक देह एमने राखेलो छे, एनी आपणे विधि करवानी छे, माटे तैयार तू था। अवधपति ना देह ना जारे भरत जी ने दर्शन करावा छे, भरत शत्रुघ्न बने खूब रड़या छे, पिताजी अभागी पुत्र ने लेने अकाले आपनु मृत्यु थयु छे, चार चार आपने पुत्र होवा छताय पण आपनी सामे एक पण उभा रही नथी शक्या, एनु कारण पिताजी अभाग्य भरत छे। गुरु वशिष्ठ जी बहु बहु प्रकारे भरत जी ने समझावे छे। आखिर अवधपति ना अग्नि संस्कार नी तैयारियो थई छे, पांच भौतिक देह ने जारे स्नान करायु छे, सरयूना तट पर विशाल चिता जारे गोठवामां आवी छे, अवधपतिनी पालखी जारे तैयार करवामां आवी ने त्यारे मां कौशल्याजी सती थवा माटे तैयार थया छे। भरतजी समझावे छे, मां मां तू सती न था। मां कौशल्याए कह्युं छे, बेटा राम अने तारा पिता अवधपति बन्ने गया पछी कोने आधारे हूँ छु, અને હું તો એમ કહું છું મારું હૃદય પથ્થરનું છે, ને તો તારા પિતાએ જેમ રામ વિયોગમાં દેહ છોડે મારો દેહ પણ છૂટે જાવો જોઈએ, હવે મને અગ્નિ અંદર પ્રવેશ કરવા દે। જગત પૂછશે રામ ગયા પછી પણ તારો દેહ કેમ ટક્યો છે, એને માટે મારી પાસે જવાબ આપવા માટે કોઈ શબ્દો નથી, માટે મને મરવા દે। ભરતજીને એમ લાગ્યું છે કે માં કૌશલ્યા દેહ નહીં ટકાવે। ભરતજીએ કહ્યું છે કે માં તારે સતી થવું હોય તો થઈ જા, પણ એક વાત સાંભળ, મેં એવું સાંભળ્યું છે કોઈ પણ નારી સતી થાય ને ત્યારે અંત સમય બોલતી હોય છે, તમારે કોઈને મારી પાસે કોઈ આકાંક્ષા હોય તો બોલો, હું તમારો સંકલ્પ પૂર્ણ કરીશ। તો માં તું જ્યારે ચિતા પર બેસીશ ત્યારે તું આ શબ્દો બોલીજે, તમારે કોઈ આકાંક્ષા હોય તો હું એ પૂર્ણ કરવા માટે તૈયાર છું। માં બસ આટલા શબ્દો તું બોલજે, પછી તારે સતી થવો તો થાજે, મારી છૂટ છે। માં કૌશલ્યાજી નકારમાં માથું ધુણાયું છે, એમ નહીં કહું, મને ખબર છે એમ હું જો કહું તો તું એ જ માગે, માં તું સતી ન થાય, માટે નહીં બોલું। ભરતજીએ કહ્યું છે કે માં સાંભળ સાંભળ, હું તને વચન આપું છું, હું નહીં માગું તું સતી નહીં થા। બેટા તો તું શું માગીશ, તું મને અત્યારથી કહી દે, અત્યારથી તો પછી તારી આશા પૂર્ણ કરવા તૈયાર છું। અને એ વખતે ભરતજીએ કહ્યું છે કે માં તારે સતી થવું તો ખુશીથી જા, મારી ના નથી, પણ આ તારા દીકરાનું એ તારી પાસે વચન છે, એ માંગણી છે, માં તું સતી થા તો એકલી નહીં થા, આ તારા પુત્ર ભરતને ગોદમાં બેસાડીને પછી માં તું સતી થઈ જા, હું તને નહીં રોકું। માં પ્રભુ રાઘવ ગયા પછી, પિતા અવધપતિ ગયા પછી, માં તું ગયા પછી આ ભરત કોને આધારે જીવતો રહેશે, માં તું વિચાર તો કર, અન્નમાં કૌશલ્યને એમ લાગ્યું છે ખરેખર મારા વિરહમાં ભરત જીવંત નહીં રહે, મારે ભરતને જો જીવંત રાખવો હશે તો મારે હૃદય પર પથ્થર મૂકીને પણ 14 વર્ષ ગાળવા પડશે. કૌશલ્યાજી ભરતને વચન આપ્યું છે, બેટા જા તને રાજ્ય રાખવા માટે તને જીવાડવા માટે હું સતી નહીં થાય. અને આટલા શબ્દ સાંભળતા ભરતજીને ઘણો આનંદ થયો છે. અખિર સરયુના તટ ઉપર અવધપતિનો પંચ ભૌતિક દેહને લાવવામાં આવ્યો છે, ચિતા પર સુવડાયો છે. ગુરુ વશિષ્ઠજીએ ભરત અને શત્રુઘ્ન બંનેને આજ્ઞા કરી છે, બેટાઓ તમારા પિતાના દેહને અગ્નિ મૂકો. ભરત શત્રુઘ્ન બંને રડી પડ્યા છે. ગુરુદેવ અમારી અગ્નિ પરીક્ષા નહીં લો, અમારે ત્યાં કેમ બનશે? બેટા તમારો અધિકાર છે, તમારે જ મૂકવી પડશે. ગુરુનો જયારે આગ્રહ જોયો છે, રડતા નેત્રે ભરત અને શત્રુઘ્ન બંને ઉભા થયા છે. કૈલાસપતિ કહે છે, ભવાની અવધપતિના દેહને અગ્નિ મુક્તા મુક્તા ભરત અને શત્રુઘ્ન ધાપ ઉકારી રડી પડ્યા છે. અને ભરત અને શત્રુઘ્ન જયારે રડ્યા છે, એના રુદનને જોતા આખી અયોધ્યા જાણે રડી પડે છે. અયોધ્યાના તમામ પુરુષોની આંખોમાંથી આંસુડાઓની ચોધાર અરેલાઓ વહેતા થયા છે. સરયુનો તટ જાણે આંસુઓથી ભીજાયો છે. ગુરુ વશિષ્ઠજી એક પછી એક બધાને ધીરજ આપે છે. આખરે અગ્નિ સંસ્કાર પૂર્ણ કરી ફરીને પાછા આવ્યા છે. ભરતજીએ હજારો બ્રાહ્મણોને તેડાવી ખૂબ દાન દક્ષિણા આપી છે. 13માનો વિધિ પૂર્ણ થયો. એક દાડો ગુરુ વશિષ્ઠજીએ વિશાળ મોટી સભા બોલાવી છે. સભાની અંદર તમામ મર્યાદા હાજર છે. સભાની અંદર ત્રણેય માતાઓ પણ હાજર છે, ભરત શત્રુઘ્ન બંને પણ હાજર છે. સભાની અંદર ગુરુ વશિષ્ઠજી ઉભા થયા છે. ઉભા થઈ અને ભરતજીને આગળ જાણે વિનંતી કરતા એમ કહ્યું છે, ભરત બાપ સાંભળ, તું અને પ્રભુ રાઘવ બંને અવધપતિને ખૂબ પ્રિય પુત્રો હતા. અવધપતિ ઘણી ફેર એવું કહેતા, રામ અને ભરત તો બંને મારી ડાબી અને જમણી આંખ છે. તો પ્રભુ રાઘવે પિતાનું વચન સ્વીકાર્ય કરી જંગલની ગહેરી વાત પકડી છે. તો બેટા તારા માટે પણ એક પિતાનું વચન છે, અયોધ્યાની ગાદી ઉપર મારો ભરત બેસે. પિતાના વચન ખાતર, અવધપતિના વચન ખાતર રામ જો વનમાં ગયા હોય, તેના વચનને પાલન માટે તારે આ ગાદી સ્વીકારવી પડશે, અયોધ્યાની ગાદી પર તારે બેસવું પડશે.